તારીખ 15/12/1997 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 278. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
અનુભવ પ્રકાશ ભેદ જ્ઞાન દ્વારા નિજ જ્ઞાન નો અભ્યાસ વારંવાર કરે. જ્ઞાનાભ્યાસ બે પ્રકારે છે, નિશ્ચયથી અને વ્યવહારથી. શાસ્ત્રનું અધ્યયન કરે તે વ્યવહાર જ્ઞાનાભ્યાસ છે, અને વારંવાર પોતાના જ્ઞાન વેદનને વેદે તે નિશ્ચય અંતરમાં જ્ઞાનાભ્યાસ છે. એવું નિજ જ્ઞાનનો અભ્યાસ વારંવાર કરી સાર અવિકાર પોતાનું અખંડ રૂપ જાણી, સાર એટલે સુખરૂપ, અવિકાર એટલે વિકાર જ્ઞાન શુદ્ધ, પોતાનું અખંડ રૂપ જાણી તેને અંતરમાં અનુભવમાં લાવી, માત્ર જાણપણું ન કરે પણ એનો અંતર અનુભવ પણ કરે, મહામોહ હઠને નાશ કરી, મહામોહ હઠનો નાશ કરીને દર્શન મોહ છે તે મહામોહ છે એનો અભાવ કરી, જે સ્વરૂપરસ પોતાના સ્વભાવમાં છે તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે. શું કહેવું છે? પરિણમનની વાત કરે છે કે જે આત્મરસ છે, ચૈતન્ય રસ છે આત્મામાં, અનંત રસનો પિંડ છે. કેટલો રસ છે જેની હદ નથી, એ પોતાનો સ્વભાવ છે. પોતાના સ્વભાવમાં એ રસ છે, સ્વરૂપ રસ. એવો જે સ્વભાવ, તે સ્વભાવને નિજ ઉપયોગમાં યોગ્ય સ્થાન રૂપ કરે, તે સ્વભાવને ઉપયોગમાં લઈએ, એમાં સાવધાન થાય. પોતાનો જે સ્વભાવ, એ સ્વભાવમાં સાવધાનીથી ઉપયોગને મૂકે ત્યારે ઉપયોગને યોગ્ય સ્થાન મળ્યું કહેવાય. અનેક જ્ઞેયોને જાણે છે તે ઉપયોગનું યોગ્ય સ્થાન નથી. ઉપયોગ સ્વરૂપ સાવધાનીપૂર્વક સ્વરૂપ ઉપર આવે, સ્વરૂપમાં ઉપયોગ આવે, સ્વરૂપમાં ઉપયોગ રમે, તે ઉપયોગને યોગ્ય સ્થાન રૂપ કર્યો કહેવાય, યથાસ્થાન રૂપ સ્થિર કર્યો. આવું કાર્ય કરે પણ સાધક છે, આવું કાર્ય કરે. સ્વરૂપની ઉપયોગ શક્તિ કર્મમાં ગુપ્ત થઈ તો શું તે શક્તિનો અભાવ માનીએ? શું થશે કે સ્વરૂપમાં ઉપયોગ લગાડવો એવો શક્તિ, એવો સ્વભાવ છે, પણ કર્મના ઉદયમાં જોડાણો ઉપયોગ, તો તેથી કઈ શક્તિનો થોડો અભાવ માનીએ? શક્તિ તો શક્તિ છે. દ્રષ્ટાંત આપે છે એ વાતને વધારે સ્પષ્ટ કરવા. જેમ કે કોઈનો પુત્ર ઘરમાં છે, છોકરો ઘરમાં સહી સલામત છે, પોતે બજારમાં છે, બજારમાં કોઈએ પૂછ્યું કે તમારો પુત્ર છે, હા છે ને, મારો દીકરો છે, હારે નથી કાંઈ, હારે નથી એટલે અભાવ થઈ ગયો, છોકરો મરી ગયો કે નાશ થઈ ગયો કે નહીં, છે મારે, ત્યારે કે મારે પુત્ર છે, બજારમાં સાથે નહીં હોવા છતાં નથી, એમ નથી કહેતો, અભાવ નથી કહેતો, વ્યવહારમાં પણ એ રીત છે કે છતાંને અણછો તો ન કરે, હોય એને ના ન પાડે, એવી તો વ્યવહારમાં જગતમાં એ રીત છે. તો આત્માની શક્તિનો નાશ થઈ ગયો છે એમ કે છે. આત્મામાં જે અનંત શક્તિ છે એ પર્યાયમાં ભલે અત્યારે પ્રગટ નથી થઈ, પણ જે શક્તિ છે એનો જેને વિશ્વાસ છે, પ્રતીતિ છે, ખાતરી છે, એનો અભાવ કેમ કે, અભાવ કેમ માને, છે છે મૂડી, લાખો રૂપિયાની મૂડી હોય તો ખિસ્સામાં લઈને બધા ફરે છે, બેંકમાં હોય, ઉઘરાણીમાં હોય, વેપાર હોય તો માલમાં રોકાયેલા હોય, કોઈ સંપત્તિ મકાનો લીધા હોય તો એમાં હોય, કે જ્યાં જાય ત્યાં ક્યાં ખીચામાં હારે હોય છે, વિશ્વાસ ના, જેને અનુભવ નથી કર્યો એને વિશ્વાસ ક્યાંથી આવે છે. પણ હે ચિદાનંદ, તારું તો આશ્ચર્ય આવે છે કે દર્શન જ્ઞાન શક્તિ છતી હોવા છતાં તેને અણછતી કરી રાખી છે. આવી રીતે વ્યવહારમાં તો કોઈ નથી કહેતો કે ખીચામાં પૈસા નથી, પૈસા વાળા માણસ હોય, કપડા બદલતા ખીચામાં પૈસા ન લીધા હોય, એમને રહી ગયા, શું ખાલી ખીચે બહાર નીકળ્યો, પૈસાની જરૂર પડી, ઓખેતા પાછેતા મને કહે 100-200 રૂપિયા જરા આપ, મારે ચીજ વસ્તુ પરચુન લેવી છે, 150 રૂપિયા ઉછી ના લે, તો એમ મને કે મારી પાસે પૈસા નથી અને મારે માગવા પડે છે, એમ મને પૈસા છે, છે તો છે, માગ્યા તો હોય છે, નાની રકમ 5-25 રૂપિયા માગ્યા હોય તો તે એમ નથી માનતો કે હું ભિખારી થઈ ગયો છું, હા કેમ કે છે એનું ભાન છે, વિશ્વાસ છે, ખાતરી છે, એમ આત્મામાં શક્તિ છે, ભલે બહારમાં એનો અત્યારે ઉપયોગ નથી, પ્રગટ પરિણામ નથી, પણ શક્તિ તો છે ને, ત્યાં બધે જવું જોઈએ, તો દીનતા નો આવે. જેવી રીતે શક્તિનું બેભાનપણું છે એટલે શક્તિ આત્મામાં હોવા છતાં પણ પોતે પોતાને નમાલો માને છે, પામર માને છે, એના ઉપર એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેવી રીતે લોટન જડીને દેખીને, લોટન જડી એટલે બિલાડીનો ટોપ, એને દેખીને બિલાડી લોટવા લાગી જાય છે, એમાં કાંઈ છે, બિલાડીનો ટોપ એક વનસ્પતિ છે, ગંદકીમાં થાય, ઉકડામાં થાય, પણ બિલાડી એને જોવે એટલે આમને આમ લોટવા માંડે, આળોટવા માંડે, તેવી રીતે મોહથી સંસાર ભ્રમણ છે, અમુક ચીજ એને જોવે છે ને મોહથી પરિણામ લૂંટવા માંડે છે. હવે ત્યાંથી સમ્યક પ્રકારે યથાર્થ રીતે જો સ્વરૂપમાં પરિણામ આવે તો ત્રિલોકનું રાજ પામે, તો ત્રણ લોકનો નાથ થાય, તે તો દુર્લભ નથી, સ્વરૂપમાં પરિણામ લગાવવા એ કાંઈ દુર્લભ નથી, સ્વાધીન છે, પોતાના પુરુષાર્થને આધીન છે. જેવી રીતે પુરુષ પશુનો સમાંગ ધરે તો કાંઈ પશુ ન થાય, પુરુષો જ રહે છે, મનુષ્ય જ રહે છે, મારું પહેરે લે, સિંહનું મારું પહેરે અને સિંહની જેમ હુંકાર કરે, બકરાનું મારું મારું પહેરીને બકરાની જેમ બે બે કરે, મિમિક્રી આવડતું છે ને, પશુને અવાજ કાઢતા આવડતું હોય અને શ્વાન પણ પશુ નો ધરે તો એમ માને કે હું માણસ મટી ગયો છું. હે, દેખાવ બધો એ જ પ્રમાણે હોય. આખું શરીર એવું બનાવે આપણાનું. તો ગયા હતા અમેરિકામાં, આખા માણસે જેવી રીતે મોરું પહેરી લે છે ને શરીર, ડિઝનીલેન્ડમાં શું મોટું સસલું લાગે માણસ જેવડું, મોટું સસલાનું હોય બધું એવી રીતે ફરે. રીંછળું રીંછળું બને તો રીંછળું બને એવી રીતે. કુતુહલ લોકોને જન્મે ને આકર્ષણ થાય એટલે. જેમ કોઈ માણસ પશુનો સ્વાંગ ધરે એટલે કઈ પશુ થઈ જતો નથી, માણસ જ રહે છે. તેવી રીતે આત્મા 84 ના સ્વાંગ ધરે, 84 લાખ જન્મ પામવાના સ્થાન છે. એમાં ભિન્ન ભિન્ન દેહથી ભિન્ન ભિન્ન શરીરથી આત્મા મરુ ધારણ કરે છે, શરીરનું મરુ ધારણ કરે છે. તો પણ ચિદાનંદ છે, તો પણ આત્મા તો આત્મા છે, આત્મા નથી મટી ગયો. કોઈ ચિદાનંદ પણ દુર્લભ નથી એમ કરીને શું કહે છે કે એવું આત્મા પણ અનુભવ કર્મમાં લેવું એ કઈ દુર્લભ નથી. ફક્ત હું માણસ છું એ ભૂલવાની વાત છે, અથવા એવી ભ્રાંતિ છૂટવાની વાત છે. માણસનું શરીર મળ્યું ત્યારે માણસ તરીકે માનવા માંડ્યો, પશુનું શરીર મળ્યું ત્યારે પશુ તરીકે પોતાને માનવા માંડ્યો, એ ભ્રાંતિ છે. તું આત્મા છો, તું આત્મા છો. જેવી રીતે કોઈ કાષ્ટની પુતળીને સાચી સ્ત્રી માનીને તેને બોલાવે, ચા કરે, તેની સેવા કરે, પછી જાણે કે આ તો કાષ્ટની એટલે લાકડાની પુતળી છે, શું ત્યારે પસ્તાય, ત્યાં તો ભૂલ કરી. તેવી રીતે આ આત્મા જળની સેવા કરે છે. અજ્ઞાની થયો થકો જળમાં સુખ કલ્પે છે, ત્યાં સુખનું નામ નિશાન નથી, સુખનો પડછાયો ત્યાં પડતો નથી, કે સુખની ગંધે નથી ત્યાં. કેમ કે પરમાણુ જળ છે, જળને સુખ હોય નહીં. છતાં કલ્પના કરે છે કે આ મને સુખ છે, અહીંથી મને સુખ છે. જ્ઞાની થાય ત્યારે જૂઠી માન્યતા છોડે. જ્ઞાની તો શું છે કે વસ્તુ જેવી છે એવું એનું જ્ઞાન છે, જળને જળ, ચેતનને ચેતન, સુખ રહિત છે અને સુખ રહિત, સુખ સહિત છે અને સુખ સહિત, બસ. જ્ઞાની એટલે બીજો કોઈ હાવ નથી. જેવું સ્વપર પદાર્થનું જળ ચૈતન્યનું જેવું સ્વરૂપ છે એવું જાણે, એવું સ્વીકારે, એવો જ અનુભવ કરે, બસ એનું નામ જ્ઞાની. આમાં શું મોટી વાત છે, આમાં શું ખોટું છે, ને આમાં શું અઘરું છે? જેવી જળ ચેતન વસ્તુ છે એવું જાણવું, એવો અનુભવ કરવો, પછી શું વાંધો છે? એમાં તકલીફ શું છે? હોય તો બતાવો એમ કે. કલ્પના બહુ દ્રઢ કરી છે એટલે કલ્પના છોડવામાં પુરુષાર્થ લાગે છે. જેવી રીતે મૃગ ઝાંઝવામાં જળ માને છે, મૃગ જળમાં, તેવી રીતે આ જીવ પરમા પોતાને માને છે. આ ચીજ મારી, આ મારું, આ મારું, આ મારું, આ ઘર મારું, કુટુંબ મારું, શરીર મારું, સંપત્તિ મારી ભાઈયા તે ક્યાં છે? જેને ભાઈ મારું કે છે ત્યાં એની કાંઈ પોતાની હયાતિ નથી, અસ્તિત્વ નથી. આત્માનું અસ્તિત્વ તો આત્મામાં જ છે, આત્માથી બહાર આત્માનું અસ્તિત્વ નથી, પણ માને છે. તેથી સાચા જ્ઞાનથી વસ્તુને જાણે, પોતાની હયાતિને પોતામાં અનુભવ કરે અને બીજામાં પોતાની હયાતિ નથી એવો અનુભવ કરે, ત્યારે જ ભ્રમ મટે. અસ્તિત્વ ગ્રહણથી ભ્રમ મટે છે એમ કેવું છે. તારું અસ્તિત્વ ક્યાં છે? તું જો શરીરમાં તારું અસ્તિત્વ હોત, નજીકમાં નજીક તો શરીર છે આત્માને, તો શરીરમાં ફેરફાર થાય તો તારામાં ફેરફાર થવા જોતા. જેમ કે શરીર દુબળું પડી જાય બીમારીના કારણથી, શરીરની બીમારી આવે તો બુદ્ધિ દુબળી પડી જાય, શરીર જાડું થઈ જાય, સ્થૂળ થઈ જાય, બુદ્ધિ જાડી થાય. આત્મા તો જ્ઞાન સ્વરૂપે છે. શરીરનું વજન ઘટે તો આત્માનું વજન વધતું ઘટતું નથી. શરીરને તાવ આવે ત્યારે જ્ઞાનને ટેમ્પરેચર આવતું નથી, આવે છે નથી આવતું. નજીકમાં નજીક શરીર છે, છતાં શરીરમાં આત્માનું અસ્તિત્વ નથી. શરીરના અંગ ઉપાંગ કપાઈ જાય, ઓપરેશન કરીને કાપી નાખવા પડે છે, અથવા એક્સિડન્ટથી કપાઈ જાય છે, ત્યારે આત્માનો કટકો થતો નથી અંદરથી છૂટો. શરીરનો એક ટુકડો જુદો પડી જાય છે. આપણા હીરાલાલજીનો હાથ કપાઈ ગયો છે ને, આવે છે ભાવનગર સાથે, એમનો હાથ કપાયો ત્યારે હું હાજર હતો. એમને હું પૂછતો હતો, સારું હતું કે સુતસાનમાં હતા, નહીં તો મોટો એક્સિડન્ટ થાય ત્યારે માણસ બેભાન થઈ જાય, શોખથી થઈ જાય અથવા વેદનાથી થઈ જાય. પણ કુદરતે કોઈ યોગ્યતાવશ બેભાન નહોતા થયા. ખાલી આત્માનું સ્મરણ આવ્યું હતું એમને, અનુભવ નહોતો થયો, સ્મરણ આવ્યું હતું, એમાં બેભાન, એમાં શોખમાંથી બચી ગયા. ત્યારે ઉપરથી ટ્રેન જતી હતી, પોતે નીચે હતા, એક હાથ પાટામાં આવ્યો, કપાઈ ગયો, બે ટુકડા થઈ ગયા છે, અહીંથી થયો એ તો હાથમાં આવ્યું હતું, ત્યાંથી મોકલી આવ્યું હતું સ્ટેશનમાં. પૂછ્યું એને વખતે કે તમારો હાથ નથી, થોડી વાર પહેલા આખો હાથ હતો તમારો, હવે આ હાથ નથી, તો તમારામાંથી શું કપાઈ ગયું એવો અનુભવ તમને થાય છે? આત્મામાંથી કાંઈ કપાઈ ગયો એવો, ટુકડો પડી ગયો એવો કોઈ અનુભવ થાય છે? જળનો હાથ નથી, પણ હાથનું પૂરું સેન્સેશન મને છે. ઘણા મહિનાઓ સુધી એમને રહ્યું છે, ત્યારે તો ચોખ્ખું રહેતો હતો કે અંગૂઠો આંગળા ઉપર આંગળા આમ થાય છે, આમ કરું છું. આપણે જેમ અનુભવ કરીએ છીએ ને, જો આંગળા ઉપર આંગળો ચડાવી દીધો, અંગૂઠો આમ કર્યો, એવો અનુભવ કરતા હતા. શરીરના પૂતગળો નહોતા, હાથના પૂતગળો નહોતા. પછી ખેંચાતા ગયા, એ પ્રદેશો ખેંચાતા ગયા. અત્યારે અહીંયા છે બધું, અહીંયા એમના આંગળા અંગૂઠોને બધું છે, કાંઈ કપાડું નથી. આજે પૂછે કે હા છે ને, અહીંયા અંગૂઠો છે, આંગળો છે, બધી ખબર પડે, પણ અહીંયા છે. એટલે સંકોચ આવી ગયા. આત્માના જે પ્રદેશો છે, ક્ષેત્ર છે, એ સંકોચ વિસ્તારવાળું છે. માણસ જાડો થાય ત્યારે ફૂલે છે, વિસ્તાર થાય છે, દુબળો થાય ત્યારે સંકોચ પામે છે. કેવી રીતે છે? કાંઈ કપાણું નથી, આત્મામાંથી કાંઈ નથી કપાણું, અને કપાઈ ગયું છે એવો કોઈ અનુભવે થતો નથી. ભલે હાથ નથી તો એમ અસ્તિત્વ જે છે એ શરીરમાં પણ આત્માનું અસ્તિત્વ નથી, તો બાકીના બહારના જે પદાર્થો છે, આ ચીજ મારી, આ ચીજ મારી, આ કુટુંબનો સભ્ય મારો, આ ફલાણો મારો, અસ્તિત્વ ક્યાં છે? પોતાનું એક્ઝિસ્ટન્સ જે છે એ તો જે જ્ઞાન સ્વરૂપે આત્મા છે એમાં છે, એથી બહાર ક્યાંય નથી. ક્યાંય અસ્તિત્વ પોતાના ધ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં સમાપ્ત થાય છે, એથી બહાર શરીરમાં નથી, બીજા કોઈ પદાર્થમાં નથી. એમ સાચા જ્ઞાનથી જાણે ત્યારે ભ્રમ મટે. ત્યારે હું માણસ થઈ ગયો છું, ફલાણો થઈ ગયો છું, પુરુષ થઈ ગયો છું, સ્ત્રી થઈ ગયો છું, ભ્રમ મટી જાય. શ્રી ગુરુ વારંવાર સારભૂત એવો સાચો ઉપદેશ કહે છે. આ વાત આપણા ગુરુ તીર્થંકર આદિ જગદગુરુ અને બીજા પણ ગુરુઓ વારંવાર આવો સાચો ઉપદેશ કહે છે, પોતે પણ જાણે છે એટલે સમજે છે, બૌદ્ધિક સ્તર ઉપર એ વાતને સમજે છે. કેમ કે ધ્યાન થાય છે ત્યારે આત્મા નથી હોતો, શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, તો જડ અને ચેતન ભિન્ન ભિન્ન છે એવું લોકો જાણે છે, સમજે છે. પણ અવિદ્યાનું એવું આવરણ છે, અવિદ્યા એટલે અજ્ઞાનનો, ભ્રમનો એવું આવરણ છે કે તે વડે જૂઠને સાચ માની રહ્યો છે. ભ્રમથી જૂઠને સાચ માની રહ્યો, જ્યાં પોતે નથી ત્યાં પોતાને માને છે, જ્યાં પોતે નથી ત્યાં પોતાને માને છે, જ્યાં પોતે નથી ત્યાં પોતાનું પોતાપણું થવું, માનવું, અનુભવ થવો એ ભ્રમ છે. અને એ ભ્રમથી આખો સંસાર છે. શેનાથી છે? ભ્રમથી આખો સંસાર છે. એ ભ્રમ ગયો, એનો સંસાર ગયો, એનો જન્મ મરણ ટળી જાય છે. ત્રણ જગ્યાએથી વાંકી એવી દોરડીમાં, દોરડી અંધારામાં પડી હોય, ત્રણ જગ્યાએથી વાંકી હોય, એક બે છેડેગાંઠ મારેલી હોય, એમાં સર્પ ત્રણ કોઈ કાળે નથી, એ દોરડીમાં સાપ સર્પ નથી બિલકુલ, છતાં અંધારામાં દોરડીમાં દોરડીને સાપ માને તો ભય પામે. એમાં પગ પાય હોય તો જોવે, એ મિનિટે તો કઈ આખો ગયો નથી, પછી ભલે ભાગે દોડીને, પણ એ દોરડીમાં સાપ કોઈ કાળે હતો નહીં, છે નહીં, હશે નહીં, દોરડી તો દોરડી જ રહેવાની છે. કેવો ભ્રમ થાય! સાચો સાપ હોય એટલો ભય લાગે, ત્યાં સાપનું નામ નિશાન નથી. ભ્રમ કેવી ચીજ છે! ભ્રમ જીવને કેવી રીતે દુઃખ કરે છે, દુઃખી કરે છે, એનો આ દ્રષ્ટાંત છે. સંસારમાં જીવ અનેક પ્રસંગોમાં અનેક પ્રકારે દુઃખી થાય છે, કેવળ ભ્રમથી. કેવી રીતે? કેવળ ભ્રમથી. એટલે જ્યારે જ્યારે જીવને દુઃખ થાય ત્યારે, આ બહુ મોટો પ્રોબ્લેમનો સોલ્યુશન છે આની અંદર. કેમ કે દુઃખ કોઈને જોતું નથી ને છતાં દુઃખી થવું પડે છે. તો જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે સાવધાન થઈ જવું કે કયા પ્રકારે હું ભ્રમિત થઈને દુઃખી થયો. કેવળ ભ્રમ છે દુઃખ થવામાં, બીજું કાંઈ જ નથી. લાવો તો આપણે ચેલેન્જ મારીએ, જે કોઈ દુઃખી જીવ હોય એને કેવી રીતે ભ્રમ છે આપણે પ્રૂવ કરી દઈએ. પણ માણસ ભ્રમથી ટેન્શનમાં આવે, ટેન્શનમાં આવે, ટેન્શનમાં આવે, બીપી વધી જાય, હાર્ટ એટેક આવે અને પ્રાણ પણ છૂટી જાય, આયુષ પૂરું થવાનું હોય તો, નહીતર પેરાલિસિસ થાય, બીજું થાય, ત્રીજું થાય, કોમામાં આવે, બેભાન થઈ જાય, બેસુદ્ધ થઈ જાય, શું આયુષ હોય તો પ્રાણ ન છૂટે. પણ દુઃખ એને ઘણો દુઃખ, ઘણા દુઃખનો અનુભવ કરે. કેવળ ભ્રમ છે, બીજું કઈ નહીં. ગમે એવો દુઃખી જીવનો હોય, સત્સંગમાં સાચી વાત સમજે તો સુખી થઈ જાય, ગેરંટેડ વાત છે. કે આ એક ચમત્કારિક પદાર્થ છે સત્સંગ છે. લઈ આવો ગમે એવા દુઃખીને, જાઓ, ફક્ત એની ઈચ્છા હોવી જોઈએ કે મારે આ દુઃખથી છૂટવું છે. કે એટલું એ સ્વીકાર કરે કે મને જે કોઈ પ્રકારે ભ્રમ હોય એ ભ્રમ છૂટવા માટે તમે સમજાવો, એ સમજવા માટે હું આતુર છું. શું એટલે એને આતુરતા હોવી જોઈએ. ઉપેક્ષા કરે સમજવામાં તો નો ન છૂટે. વાત ચાલતી હોય ત્યારે ઉપેક્ષા કરે તો નો તો દુઃખથી ન છૂટે. પણ દુઃખથી છૂટવાની અપેક્ષા હોય અને તેના માટે સમજવાની અપેક્ષા હોય, ગેરેન્ટેડ. અમારે એક રિલેટિવ હતા, આમાં વેપારી પણ હતા, અમારે તેલનો ધંધો હતો ને તેલની ઓઇલ મિલ હતી. બધું કને આવી બેસે, કોઈ વાર અમારી પાસેથી કાચો માલ લઈએ, અમે કાચો માલ મિલવાળાને આપીએ, પાકો માલ તેલ લઈએ, એટલે સિંગદાણા તલ એવું બધું આપીએ પણ ખરા. બે બે કામ હતું લેવા બેઠું, એટલે ઘણી વાર આવે આવે એટલે એ બેઠા બેઠા બીડીઓ પીધા જ કરે. ચેઇન સ્મોકર મારા, કોઈ વાર ખીચામાં ખૂટી જાય તો માગીને પણ પી લે, બીડી પીધા વગર ન રહી શકે, ચડી લેતા. એટલે અને આમ અમારા કુટુંબી જરા દૂર થયું, એટલે મને કાકા કહેતા હતા, ઉંમરમાં મોટા હતા, કાકા તમારે બહુ બીડીનું છે કેમ? આમ તો હળવી ભાષામાં વાત કરી દો ને વડીલ હોય એટલે, કહું બીડી છૂટતી નથી. પણ મેં સાંભળ્યું છે કે તારી પાસે જ્ઞાન બહુ છે, તમારું વ્યસન છૂટી જાય ખરું? ગેરંટેડ છૂટી જાય. બોલો કેવી રીતે? મેં કીધું તમારું મન નબળું પડ્યું છે, બીજું કાંઈ નથી, વાતમાં કાંઈ મળતી આમ છૂટી જાય. તો પછી એવું કંઈ કરી દે ને ભાઈ સાહેબ, કે ભત્રીજા તરીકે વાત કરે ને મારે યારે, એક કામ મારા ઘરે આવીને 15 દિવસ શું કીધું, 15 દિવસ મારા મારી સાથે રહેવાનું, હું તમારા ઘરે ન આવું, તમારે મારા ઘરે આવવાનું, આપણે સાથે રહ્યો 15 દિવસ તમે, અને હું કહું એમ કરવાનું, હું શું સમજાવું એમ સમજવાનું. 15 દિવસમાં તમારું વ્યસન છૂટી જાય બોલો, તો એ તો ન બની શકે. મને તો વાત કરાસ, ન બની શકે તો વ્યસન ન છૂટે, બાકી તમારું વ્યસન ગેરંટેડ છૂટી જાય, છૂટી જાય બોલો. કાંઈ નથી, માનસિક નબળાઈ છે, બીજું મારે આના વગર ન ચાલે, બીજું કાંઈ નથી. અને બહુ ટોક્સિકેશન થઈ ગયું હોય તો થોડી ફિઝિકલ ટ્રબલ ઊભી થાય છે કોઈને, બહુ વ્યસની થઈ ગયા હોય, બીડીના ચાના અફીણના કોઈ બી, અને શરીરમાં ટોક્સિકેશન વધારે થઈ ગયું, ઝેર વ્યાપી ગયું હોય તો થોડી ફિઝિકલ ટ્રબલ થાય છે માણસને. પણ એનો રસ્તો થાય એવું કંઈ નથી. મોટો રોગ તો માનસિક રોગ છે, શરીરનો રોગ એટલો મોટો રોગ નથી. જેમ દોરડીમાં સાપ નથી તેવી રીતે બ્રહ્મમાં અવિદ્યા નથી, એટલે આત્મામાં અજ્ઞાન નથી, ભ્રમ નથી. બહુ સોલિડ વાત કરે છે એમણે. આખો સંસાર અજ્ઞાનથી દુઃખી છે. અહીંયા જ્ઞાની કહે છે કે આત્મામાં અજ્ઞાન નથી, ત્રણે કાળે તારા સ્વરૂપમાં અજ્ઞાન નથી, તારું જે મૂળ સ્વરૂપ છે એમાં ત્રણ કાળને વિશે અજ્ઞાન નથી. જેમ દોરડીમાં સાપ નથી એમ અજ્ઞાન જેવી ચીજ આત્માને નથી એમ કે છે. એમાં શું છે, પોતે ભ્રમથી પોતાને અન્યથા માન્યો છે એ જ અજ્ઞાન છે. પણ સ્વરૂપમાં એવું નથી, જો સ્વરૂપ એવું હોય તો કાયમ એ ભ્રમમાં જ રહે જીવ. જ્ઞાની થાય છે એનો ભ્રમ છૂટી જાય છે, જે જ્ઞાની થાય છે એનો ભ્રમ છૂટી જાય છે. ભ્રમ છૂટવો એટલે શું, કલ્પના છૂટી જવી, બીજું કાંઈ નથી. ચાલો એક બીજો દ્રષ્ટાંત લઈએ. આ ભૂત પ્રેતની વાતોમાં રસ લીધો હોય ને પહેલેથી બહુ, ભૂત પ્રેત ડાકોણ ચુડેલ બધા નામ છે, આવે છે ને પ્રેતીઓને એના બધા, હં એ બધા હલકા દેવ છે. મનુષ્યોચિત વ્યવહાર ચૂકી જાય, અનુચિત વ્યવહાર કરવા માંડે. કેમ? કે હું ફલાણો ભૂતળો છું,
આત્મા કઈ માલ નથી, કોઈ કોઈ વળગી શકતું નથી, વળગવાની જગ્યા નથી અંદર, શરીર માં નથી ને આત્મા માં નથી, નો વેક્યુમ, કોઈ ખાલી જગ્યા જ નથી. ભ્રમ થઈ ગયો, છૂટવો મુશ્કેલ પડે એવું સંસારનું છે. આ એક એમનો વચનામૃત છે, દીપચંદજી કાશલીવા, કે માણસને બહુ પ્રેરણા મળે એવી વાત છે, ચોંકી ઉઠે એવી વાત છે, કે હું અનાદિ અજ્ઞાનથી સંસારમાં દુઃખી 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 થતો જન્મ મરણ કરું છું. આ એમ કે છે કે અજ્ઞાન જેવું તારા આત્મામાં કાંઈ છે નહીં, બ્રહ્મમાં અવિદ્યા નથી, અવિદ્યા એટલે અજ્ઞાન, ભ્રમ એટલે આત્મા, આત્મામાં છે જ નહીં એ વસ્તુ. હે, મારામાં અજ્ઞાન નથી, શું વાત છે, હું શું લઈ બેઠો છું. શિવાય આત્મા હું બીજું કઈ નથી, જાઓ, આટલી જ વાત છે ભ્રમ મુકવામાં. પણ જ્ઞાનાદિ ભાવનો પ્રગટ અનુભવ છે, વસ્તુ પ્રગટ છે, વેદન થી વસ્તુ પ્રગટ છે, જ્ઞાન વેદન થી જ્ઞાન નો અનુભવ થાય છે, વસ્તુ પ્રગટ છે જ્ઞાન સ્વરૂપે. હું મોટી વાત કરી નાખી છે, જેમ દોરડીમાં સાપ નથી તેમ આત્મામાં અજ્ઞાન નથી, એવો સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપે આત્મા છે. આખા જગતના બધા જ માણસો થી જુદી જ વાત છે, સાવ જુદી વાત છે. હું ફલાણો ફલાણો છું એ વાત જ નથી કે તું આત્મા છો, પણ તું તારો આત્મા પણ હું ભૂલી ગયો છું. એટલે જે તને ભ્રમ છે એવો તું વ્યવહાર કરે છો, જે ભૂત વળ્યું છે એ ભૂતળાની જેમ વ્યવહાર કરે છે તેમ. એને એવું બધું સાંભળ્યું કે ભૂતળું તો ઢૂંઢે એટલે પોતે ઢૂંઢે, આ બધું એને સાંભળ્યું હોય, પાગલ પણ સિવાય કઈ નથી. અને કલ્પનાથી ભય છે, અંધારામાં કલ્પના થઈ ગઈ કોઈ વાતની કે ત્યાં કઈક હતું ને સીધું મને આવીને ચોટી ગયું, બધું એવું સાંભળ્યું હોય એને, તે વળગે આવી રીતે, કાંઈ એવું થતું નથી પણ એવું બધું સાંભળ્યું હોય, માની લીધું હોય ને પોતાના માય મનાઈ જાય. પછી અજવાળામાં આવે ને તો એને એ જ દેખાય. આપણે 25 જણા અહીંયા બેઠા હોઈએ, એ માણસ આવે ને બધું આ ખૂણામાં આવું ભોગે, મને જે વળગ્યો છે ને અહીંયા ખૂણામાં ઊભો છે એમ કે. પેલા 25-50 જણા એમ કે પણ અહીંયા કાંઈ નથી, ખૂણો ખાલી છે. તો કે ના, મને દેખાય છે ને, મને શું કરો, ભય પામેલો જ માણસ છે, એની ઈજ જોવે દેખાય છે, ભ્રમ થઈ ગયો છે, ભ્રમ છોડે છૂટતો નથી ને દુઃખી થતો મટતો નથી, એવું છે. ત્રણ કાળમાં બ્રહ્મમાં જ્ઞાન નથી, આત્મામાં જ્ઞાન નથી, એવું આત્મજ્ઞાન સ્વરૂપ છે. આત્મા તો આત્મા છે, સર્વકાળે સદા સર્વદા આત્મા તો આત્મા છે, જીવ તો જીવ જ છે, જીવ મટીને જડ કે બીજો કોઈ થતો નથી, કાંઈ ગમે મારું પહેર્યું ન હોય જીવ તો જીવ છે, હાથીનું મારું પહેર્યું હોય તો જીવ છે, માણસનું હોય તો જીવ છે, કીડીનું હોય તો જીવ જ છે. પછી બીજી એક વાત કરે છે કે જે સંપૂર્ણ સમુદ્રના જળથી ધોવા છતાં દેહ તો અપાવન એટલે અપવિત્ર છે, ગમે એટલો શરીરને સાફ રાખે તો પણ શરીર તો ગંધારું છે, એ ગંધારું છે જ, પણ માનતો નથી, એને એની દુર્ગંધા નથી, શરીરની દુર્ગંધા નથી, મોહ છે ને શરીર ઉપર, એટલે શું એટલે ઘૃણા નથી થતી. અને શરીરને સાફ રાખવા માટે આખા સમુદ્રનું પાણી વાપરી નાખે તો એ જે એની મલિનતા છે એમને રહેવાની છે. અમારે રાણપુર ગામ છે ને, ગામને નદી છે, નદી કાંઠે જ ગામ છે. નાની ઉંમરમાં નાવાનું બહુ મન થાય છોકરાઓને, એમાં અમે નાવા બહુ જતા, કલાકો સુધી નાહીએ, અને સાબુ લઈ ગયા હોય તો 10 વખત દઈએ, ભલન બધો વપરાઈ જાય. કાંઠે બહાર નીકળીને હજી તો ટુવાલથી શરીર લુઓ ત્યાં માખી આવીને બેહે, માખીનો સ્વભાવ તો ગંદકી ઉપર બેહવાનો છે. વિચાર થાય આટલું બધું શરીર એવું ધોયો ચામડી આમ કોરી કોરી આમ સાફ સાફ લાગે, કચરાટી બોલે એવી સાફ હોય, જરાય ચિકાશ ન હોય મેલને, માખી આવે કેમ બેહતી હશે વિચાર આવે, તુદી એવો વિચાર આવતો, આટલું બધું શરીર સાફ થયા પછી માખી આવીને બેહે છે, પરંતુ શરીર તો શરીર ગમે એટલું ધોવો તો હોય મલિન છે, એ મલિન જ છે. એવા શરીરને પોતે પાવન માની રહ્યો છે, પવિત્ર માની રહ્યો છે, એવું ધીઠ પણ પકડ્યું છે, એની હટ છે પાછી જીવને, એની પણ હટ છે. બળ જોરેથી ઠીકરીને રૂપિયામાં ચલાવે તો ન ચાલે, ગોળ ઠીકરી એટલે ઠીકરું એને ગોળ કાપે, ઘસીને પાતળું રૂપિયા જેવડું બનાવી નાખે રૂપિયાના આકારનું, તો કોઈ એનું કાંઈ રૂપિયામાં ચાલે, ઠીકરી રૂપિયામાં ચાલે કે ન ચાલે, બહુ દ્રષ્ટાંતો બહુ લીધા છે. એમ પોતાની ભૂલ ન છોડે, જે માન્યતાની ભૂલ છે ન છોડે તો સંસારમાં પોતાની હાંસી પોતે કરાવે. હાંસી કેવી રીતે કરાવે કે અત્યારે માણસ છે ને પાછો બિલાડો થશે, પાછો ઢેઠ ગોરોળી થશે, આ તો બંદીખાના છે બધા, શરીરના બંદીખાના છે, ક્યારે કઈ જેલ ક્યારે કઈ જેલ ક્યારે કઈ જેલ જવું પડશે, એ તો શરમજનક છે ને, એ બધા જન્મો તો શરમજનક છે. જુઓ અનંત જ્ઞાનનો ધણી સ્વ વસ્તુને પોતાને ભૂલીને દુઃખ પામે છે, અનંત જ્ઞાનનો ને અનંત સુખનો ધણી છે પોતાને ભૂલીને દુઃખ પામે છે. હાંસી થતા તો માણસ શરમિંદો થાય, કોઈ મશ્કરી કરતો શરમિંદો થાય, ફરીથી હાંસીનું કામ ન કરે, શરમ થાય એવું કામ ન કરે, પણ આ જીવની અનાદિકાળથી જગતમાં હાંસી થઈ રહી છે છતાં લાજ ધરતો નથી, ફરી ફરી એની એ જ જૂઠી રીતને પકડે છે, ગ્રહે છે, ફરીને કૂતરા બિલાડામાં જવાના ભાવ કરે, ભાવ કરે છે. અરે જેની વાત કરતા પણ અનુપમ આનંદ થાય, અનુભવની તો વાત શું કરવી, પણ એની વાત કરતા પણ અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે, એવું પોતાનું સ્વરૂપ છે. જિસકી ચર્ચા ઇતની સુંદર વો કિતના સુંદર હોગા, એમ જેની ચર્ચા આટલી આનંદદાયક છે એની અંદર આનંદ કેટલો વિરહ હશે એમ કે છે. આત્માની વાત સાંભળે તો એને શાંતિ થઈ જાય, સમાધાન થઈ જાય, મૂંઝવણ મટી જાય, શાંતિ થઈ જાય, તો જેની વાત સાંભળતા શાંતિ થાય એનો અનુભવ થતા શી વાત કરવી એમ કે છે. મારે એક મમુખ સુધી મુંબઈમાં જ હતા, મુંબઈમાં પ્રમુખ હતા, તો બહુ હપ્તા હતા, ગુજરી ગયા ચિમનભાઈ પાછણવાળા, સર્વોદયનગરમાં પાછળનું હોલસેલ કામ છે, ફેક્ટરી પણ કાંઈ હતી, અત્યારે તો હાલ તાન ચાલતા ઇન્કમ ટેક્સની રેડ પડે, પણ એ જમાનામાં નહોતી. હવે એમનો કોઈ મુનિમ છે, ફૂટી ગયો. સ્ટેનલેસ સ્ટીલનો ધંધો બાર અને બે નંબરમાં થાય. એ મુનિમ હતો, એ ફૂટી ગયો. એટલે એને ચોપડાના પાના અને રકમો સહિત બધી એને બાતમી ઇન્કમ ટેક્સમાં પહોંચાડી દીધી. ત્યાં રેડ આવી, બહુ ટેન્શનમાં આવી ગયા એકદમ. એ દિવસોમાં કંઈ મારે મુંબઈમાં વાંચન માટે આવવાનું થયું. સ્વાધ્યાયમાં બેસે એટલે ટેન્શન ઘટી જાય, સ્વાધ્યાયમાં બેસે એટલે ટેન્શન ઘટી જાય. એ પછી ગાડી મેં ઘરે જતા રહીએ છીએ, ચર્ચ ગેટ ઉપર રહીએ છીએ. મને કે આટલી વાત સાંભળતા આવી શાંતિ થાય છે, અનુભવમાં કેટલી શાંતિ થતી હશે. તો મેં કીધું, તમે 83 મૂકો છો, વેપારી છો, 83 મૂકો છો, તો તમને શાંતિની લાલચ થતી હોય તો ઊંડા ઉતરો ને. એટલે એમ કહેતા હતા, તમે લોકો ઊંડા ઉતરો છો, તમારે કેવી મજા આવતી. બહુ મજા આવે છે મારે તો. કોઈ દી અશાંતિ થતી નથી, કોઈ દી ટેન્શન આવતું નથી. ઉદય તો અવળા સવળા જેટલા બધા આવવા હોય પૂર્વકર્મ પ્રમાણે સૌને આવે, પણ ટેન્શન ફેન્શનમાં ન આવે. હું તમને લાલચ થતી હોય તો ઊંડા ઉતરો, બીજું હું અમારી જેમ શું કરવા ઉપેક્ષા કરો, ઉપર ઉપરથી શું કરવા સાંભળો, ઊંડા ઉતરો ને. આમાં બહુ મજાનો વિષય છે. એમાં સુખ શાંતિ જોતી હોય એના માટે તો એટલો બધો સારો વિષય છે, એટલો બધો સારો વિષય છે કે કહેવાની વાત નથી. કોની સાથે સરખાવું? જેની વાત કરતા પણ અનુપમ આનંદ થાય એવું પોતાનું પદ છે, એવું પોતાનું સ્વરૂપ છે, તેનો તો પોતે ગ્રહણ કરતો નથી. એટલે ગ્રહણ કરવું એટલે અનુભવ કરવો, ગ્રહણ કરવો એટલે અનુભવ. એને તો ગ્રહણ કરતો નથી, અને પર વસ્તુની તરફ દેખતા 84 બંદીખાનું છે, બીજી વસ્તુ તરફ જોઈને આકર્ષાઈને જોવે છે. 84 લાખ યુનિમાં બંદીખાનામાં પડવાના ભાવ કરે છે, તેને બહુ રૂચિપૂર્વક સેવે છે. જેમાંથી અનેક પ્રકારના જન્મ મરણની દશા થાય એને બહુ રૂચિપૂર્વક સેવે છે, ઘણી રૂચિથી. એવી વિપરીત રૂપ હઠ રીતિને, એ બધી વિપરીતતા છે, એવી હઠવાળી રીતિને અનુપમ માની માની માનીને હર્ષ પામે છે. એના વખાણ કરી કરીને હર્ષ પામે છે. જેમ સર્પને હાર જાણીને હાથ નાખો તો દુઃખ થાય ને થાય, ટોપલામાં સર્પ પડ્યો તો છુપાયેલો, એને એમ છે કે આમાં કઈ હાર પડ્યો છે લાંબને પહેરું, હાથ નાખે તો શું થાય, ડંખ મારે. એને એમ કે મને પકડવા આવ્યો. તેમ રૂચિપૂર્વક પરને સેવવાથી સંસાર દુઃખ થાય થાય ને થાય. એ સર્પ છે એમ કે છે. સુખની કલ્પનાથી રૂચિપૂર્વક સંસારને સેવે, દુઃખી થાય થાય ને થાય. એના ઉપરથી શું લેવું કે પોતાની જે પર પદાર્થ પ્રત્યેની રુચિ છે એને તપાસવી, અને દુઃખનું કારણ છે એમ જાણવું. અત્યારે ભલે તને સુખની કલ્પના થઈ હોય, થશે એનાથી દુઃખ આવશે, આવશે ને આવશે જ. જેમ કે એક માણસ રસથી મીઠાઈ ખાય છે, તેને ભાવતું ભોજન ખાય છે. એ કાળે એને અસાતાવેદની કર્મ બંધાય છે, રોગ આવશે ને પીડા એને ભોગવવી પડશે, ભોગવવી પડશે ને ભોગવવી પડશે. આ તો આધ્યાત્મિક વિજ્ઞાન છે, પણ હોમિયોપેથિક સાયન્સમાં આ જે જર્મન લોકોની રિસર્ચ છે એના ફંડામેન્ટલ પ્રિન્સિપલ્સમાં એ વાત લખી છે કે રસપૂર્વક 5 ઇન્દ્રિયના વિષયોનું સેવન કરવાથી તે પ્રકારના રોગ થાય છે. જેમ કે આંખથી બહુ સિનેમા ને ટીવી જોવે એને આંખનો રોગ થાય, કાન થી બહુ સંગીત સાંભળે એનું કાન જાય. એવી રીતે જીભથી સ્વાદ લે એને પીડાનો રોગ, શરીરની પીડા થાય, અસાતા નહીં એ થાય, થાય ને થાય. કેમ કે ઘણા એવા માણસો છે કે જિંદગીભર અપથ્ય ન ખાય, બહુ નિયમિત હોય ખાવા પીવામાં, રહેવામાં, સુવામાં, ઉઠવામાં, બધી રીતે મોસ્ટ પંક્ચ્યુઅલ માણસ હોય. ઘરે આડું ખાય નહીં, રોગ એને ક્યાંથી થાય? પૂર્વે રસથી ખાધું છે એટલે રસથી ખાય અને રોગની પીડા નો અનુભવ કરવી પડે એ બનવાનું નથી. એમ સંસારના જેટલા કાર્યોમાં જેટલો રસ વધારે લે એટલો દુઃખી થવાનો, થવાનો ને થવાનો છે. સંસારમાં રસ લેવો છે, સંસારના કાર્યોમાં રસ લેવો છે ને દુઃખી થવું નથી, બે વાત બનવાની નથી. આમ વાત છે, આ સુખ દુઃખ નું વિજ્ઞાન છે. જૈન શાસ્ત્રોમાં સુખ દુઃખ નું વિજ્ઞાન છે. જગતના માણસો, બુદ્ધિશાળી માણસો પણ આ પ્રકારના વિજ્ઞાનથી અપરિચિત છે, એટલા ગુપ્ત જ્ઞાન કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. કેમ કે લોકો જાણતા નથી કે શા માટે પોતે સુખી દુઃખી થાય છે, એ લોકોને ખબર નથી. એટલે સુખ દુઃખનો પ્રોબ્લેમ હજી કોઈ સોલ્વ સંસારની રીતે સોલ્વ નથી કરી શક્યા. નહીં તો દુનિયામાં બુદ્ધિશાળી માણસો નથી એવું કાંઈ નથી, બહુ હાયર ઇન્ટેલિજન્ટ માણસો પણ છે, પણ સુખ દુઃખનો પ્રોબ્લેમ બધાનો ઊભો જ છે. કેમ કે એ વિજ્ઞાનથી જાણ્યા છે. અને એ વિજ્ઞાન જૈન દર્શનના સાહિત્ય સિવાય બીજે ક્યાંય નથી. અન્ય દર્શનના સાહિત્યમાં સાયન્ટિફિક ફિલોસોફી નથી, ફિલોસોફી છે. જેટલા બધા ધર્મો છે એમાં પોતપોતાની ફિલોસોફી છે, પણ એ ફિલોસોફીને વિજ્ઞાનનો બેઝ નથી, બેઝિકલી એમાં સાયન્સ નથી. જૈન દર્શનની અંદર જે સર્વજ્ઞ ત્રિકાળ જ્ઞાની થયા એમણે જીવના આનંદ ગુણોનો ધર્મ જાણ્યા અને પરમાણુને પણ આનંદ શક્તિને જાણી, એક પરમાણુમાં આનંદ શક્તિ છે એ પણ એમને જાણ્યું. એટમિક એનર્જી તો પછી આ હિટલરથી બહાર આવી આપણે ત્યાં, અત્યારે સાયન્સ છે તો ભાઈ તો આપણા આપણા શાસ્ત્રો ત્યાં લઈ ગયા છે ને, એમાંથી એની ભૌતિક શોધ કરી છે. પડ્યા છે આપણા શાસ્ત્રો હજી ત્યાં, આપણે કેટલોક મગાવ્યા ને બધા ત્યાંથી, ત્રણ ચાર કેટલોક આવી ગયા, બીજા હજી મગાવ્યા છે. એટલે આપણા શાસ્ત્રો ત્યાં પડ્યા છે, સંખ્યા બંધ પડ્યા છે, ઢગલા બંધ લઈ ગયા છે અહીંથી. આજે લઈ જાય છે લોકો, એને એની કિંમત છે, આપણને નથી. અને રાત દી એની પાછળ શોધ કરે છે લોકો, પણ એ ભૌતિક વિજ્ઞાન પાછળ છે. એટલે એને આધ્યાત્મિક સુખ દુઃખનો જે પ્રોબ્લેમ છે જીવને, એને એ લોકોને સમજણ નથી પડતી. પણ આ એક પોતાના સુખ દુઃખના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે રસ લેવા જેવો વિષય છે. એટલું જો સમજાય તો બહુ રસ પડે એવો વિષય છે, એટલું ન સમજાય તો આમાં રસ ન પડે તો પછી ઓલો રૂઢિગત લાગે કે ભાઈ આ તો ધાર્મિક રૂઢિને રિવાજ છે, એ પ્રમાણે બધું હાલે છે. એવું નથી, જૈન શાસ્ત્રમાં એવું નથી. કેવું સરસ વાક્ય લખ્યું બોલો. રુચિપૂર્વક પરને સેવવાથી, પર પદાર્થમાં કોઈ પણ હોય, સંસાર દુઃખ થાય ને થાય જ, એને કોઈ દુઃખમાંથી છોડાવી શકે. હવે જુઓ બહુ મજાની વાત શું છે કે ભૂતકાળમાં ભૂલથી રુચિપૂર્વક તમે ભલે ગમે એટલું પરનું સેવન કર્યું હોય, તમારી રુચિ બદલાઈ જાય હવે અને આત્મરુચિ પ્રગટે, આત્મકલ્યાણની રુચિ પ્રગટે, આત્માના સુખની રુચિ પ્રગટે, ગુણથી ઉત્પન્ન થતા સુખની રુચિ પ્રગટે. તો પૂર્વે તમે જે રુચિપૂર્વક કર્મ બાંધ્યું છે એને અસાતા વેદનીનો ઉદય આવે તો એ તમને દુઃખ નહીં થાય, કેમ કે તમારી રુચિ ફરી ગઈ, શરીરથી ભિન્ન આત્માનું જ્ઞાનમય આત્માનું જ્ઞાન તમને ચાલુ થઈ જાય. અસાતાનો ઉદય આવે પૂર્વકર્મથી, પણ ભિન્ન જ્ઞાનમય આત્માનું જે જ્ઞાન છે એનો તમે અનુભવ કરી શકો છો, પીડાના અનુભવથી દૂર થઈ શકો છો. એ સિવાય પીડાના દુઃખદાયક અનુભવથી છૂટવાનો આ જગતમાં કોઈ ઉપાય નથી. કોઈ એમ કે પેઇન કિલર આપીને, ઘેન આપીને સુવડાવી દે તો એ વાતમાં કાંઈ માલ નથી. એ થોડી પીડા હોય ત્યાં સુધી, અમુક ડિગ્રીની પીડા વધી પછી ઘેન બેન કાંઈ ચડે. હીરાદાજીને એટલા ભારે ઇન્જેક્શન આપતા હતા હુંના, એને ઘેન નહોતું ચડતો. સાજા માણસને તો હજી સોય અડાડે ને ત્યાં આઉટ થઈ જાય, નસકોરા બોલવા માંડે, સોય અડાડે ત્યાં વિધિન અ મિનિટ, એટલા હેવી ડોઝ આપતા હતા. હું નહોતી આવતી ઘરે, આખી રાત જઈ ગયા. સાંજે 7 વાગે એક્સિડન્ટ થયો છે. પરોડીએ 4 વાગે એની તબિયત લાઈન ઉપર આવી, પછી એને ઊંઘાવાની શરૂ થઈ. હું આખી રાત બેઠો છું પલંગ પાસે. અમારે આજ ચર્ચા ચાલે છે 7 વાગ્યાથી માંડીને સવારના 4 વાગ્યા સુધી. કેટલા કલાક થયા? 5 ને 4, 9 કલાક કન્ટિન્યુ. ત્યાં ડૉક્ટર બીજાને એલાઉડ નહોતા કરતા, પણ એને કીધું કે એમને બોલાવી દે મારી પાસે. એને બધા ડાક્ટર એમ હતો કે બચે ન બચે ભાઈ, આપણે એને એના એને સુખ થતું હોય, શાંતિ રહેતી હોય, ભલે એક જણા આવે શું વાંધો, નહીં તો ડૉક્ટર આવવા નહોતા દેતા. લાઈન બહાર ટોળું ઊભું હતું 50-100 માણસનું જયપુરની હોસ્પિટલમાં. માનસિંહ હોસ્પિટલ છે જયપુર મોટી. 4 વાગે એને નવું બ્લડ આવ્યું ને બ્લડના બાટલા ચડતા ને, બીપી નીલ હતું, પલ્સ ગઈ હતી, આયુષ હતું એટલે જીવતા હતા, બ્લડ બધું નીકળી ગયું હતું, નો બીપી નો પલ્સ. શું એના રેટ ચાલુ થઈ ગયા, બીપીને પલ્સ ચાલુ થવા મળે. 4 વાગે એને ઊંઘ આવે. મને ખબર, તમે બોલતા નહીં ને બોલાવતા નહીં ને ઊંઘવા દેજો, નહીં તો પછી બીજા રિએક્શન આવશે. તું કાંઈ નહીં, કલાક એક તોય હું બેઠો. કારણ કે એ તો જીવન મરણનો એને સવાલ હતો, જોલા ખાતા હતા, ક્યારે ઓફ થાય કંઈ કહેવાય નહીં એવી વાત હતી. મેજર એક્સિડન્ટ હતો. 5 વાગ્યા મને કે હવે આ જાગશે નહીં, તમારે હવે સુઈ જવું તો સુઈ જાઓ. અહીંયા હોસ્પિટલમાં ગયા છું, મને કે ડૉક્ટર કે આવો મારી રૂમમાં, એને પોતાની આરામની રૂમ હોય ને, અહીંયા સુઈ જાઓ. હું ત્યાં જઈને સુઈ ગયો. તું કહેવાનો મતલબ શું છે કે બહુ પીડાની ડિગ્રી વધી જાય તો ઘેનના ભારેમાં ભારે ઇન્જેક્શન કામ કરતા નથી. એટલે એમ માને કે કોઈ ઘેન લઈને છૂટી જવાશે એ વાતમાં માલ નથી. પીડા ભોગવવી જ પડે, છૂટવાનો એક જ ઉપાય છે. ભિન્ન દેહથી ભિન્ન જ્ઞાનમય આત્માના જ્ઞાન મારીએ તો પીડાથી છૂટી જાય. એવું બહુ કિંમતી ઉપાય છે. જેમાં હું તો ત્યાં કહેતો બધાને, એને બધા સગા સંબંધી આવે, હા ભાઈ તમે લોકોને ભાઈ પૈસા ઘણા છે, થોડાક બંડલ અહીંયા લગાડી દો, 10-10 હજારના વીંટી દો તો કેમ, અહીંયા હીરા જવેરા ત્યાં બાંધી દઈએ તો કેમ, આ તમે 200 જણા ખબર ખાન પડે ખબર કાઢવા આવો છો, કાંઈ એની પીડા કોઈ મટાડી શકો એમ છો? ને પૈસા કામ આવે, ને દવા કામ આવે, ને ડાક્ટર કામ આવે. અને એક શાળા જોતા, 5 ડાક્ટરની ટીમ કામ કરતી હતી, એમ એક એના સગા શાળા હતા. અને બધા ફેલ જાય, એક અમારું જુઓ એ જ્ઞાન કામ આવે છે, હસતા હસતા વાત કરે છે મારી સાથે, બોલવાની શક્તિ ન કરી છેલ્લે છેલ્લે, તો એ મરક મરક હશે, કાંઈ ન બોલી શકે તો એટલું કે ફિરશે, ફરીને કહેવા ફિરશે એટલું બોલે. હા કાંઈ નહીં, હજી તો પાશેરામાં પહેલી પુણી હતી, જ્ઞાન દશા નહોતી આવી ગઈ. સામાન્ય મુમુક્ષુને પણ જેની વાત કરતા અનુપમ આનંદ આવે એ વસ્તુ કેવી હશે? જિજ્ઞાસાનો વિષય થઈ જવો જોઈએ તો ઊંડા ઉતરવાનું મન થાય.
Oh, my God.